શ્રી પ્રવચન સાર ગાથા 241 અને 242 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 164.
નાતા ભાવે તમામ ગુણ પદાર્થને માત્ર ગુણ તરીકે નાતા ભાવમાં સ્થિર રહીને તમામ પદાર્થને માત્ર ગુણ જાણ આવતી નથી એવો પોતાનો અનુભવ પોતે કરે છે તેને શાંત ભાવ કહે છે. કઠોર આગમ જ્ઞાન તત્વાર્થ શ્રદ્ધાન સંયતત્વ લક્ષણેન વિકલ્પત્રય યુગપદ્યેન તથા નિર્વિકલ્પ આત્મજ્ઞાનેન ચ યુક્તો યોસૌ સંયતસ્ય કિં લક્ષણ ઇતિ ઉપદિશતે. હવે આ ગાથામાં આગમ જ્ઞાન તત્વાર્થ શ્રદ્ધાન અને સંયમ પણ લક્ષણ થી વિકલ્પ ત્રય વ્યવહાર ભેદ છે, શુદ્ધાજ્ઞાન ચારિત્ર નો વ્યવહાર છે, ભેદ રત્ન ત્રય છે. એવા ભેદ ત્રયની સાથે એટલે ત્રણેય ભેદ એક સાથે હોય શ્રદ્ધાના જ્ઞાનના ને ચારિત્ર ત્રણેયનો વિકલ્પ થી વિષય આત્મા એ તેમજ નિર્વિકલ્પ એવું અંતિમ જેને સાથે છે એવું જે મુનિ છે સંયમ સંયત છે તેનું શું લક્ષણ હોય છે, તે કેવો હોય છે, એનું સ્વરૂપ કેવું હોય છે, લક્ષણ એમ કહેતા એનું સ્વરૂપ કેવું હોય છે તે આ ગાથામાં કહેવામાં આવે છે. જેને ભ્રાંતિ થાય છે, મિથ્યા દ્રષ્ટિ જીવને ભ્રાંતિ થાય છે કે આ ઠંડી મને લાગે છે, આ પ્રતિકૂળતા મને ઉત્પન્ન થઈ છે, વેપારમાં નુકસાન ગયું તો ખૂટ મને ગઈ છે પણ બાજુની દુકાનવાળાને નથી ગઈ, એમ છે ને, ઉદયને પોતારૂપ કરે છે ને, આ મારી નિંદા થાય છે કે મને જરા પણ ગમતું નથી, આ મારી પ્રશંસા બરાબર છે, હું એવો પ્રશંસાને લાયક છું એટલે મારી પ્રશંસા તો થવી જ જોઈએ, એ વગેરે એવું જે અનેક પ્રકારના અનેકવિધ જ્ઞેય છે તેમાં સારા નસાપણાની પોતારૂપણાની કલ્પના કરે છે, પોતાને ભેળે છે, એનાથી ભિન્ન હોવા છતાં પોતે તેનાથી જુદો હોવા છતાં અને તે પદાર્થો ઉપાદેય નહીં હોવા છતાં જીવ તેને ઉપાદેય કરે છે અને એમાં એકતા કરે છે એ એની ભ્રાંતિ છે. વસ્તુ એમ નથી, વસ્તુ હોય તો એને ભ્રાંતિ કહેવાય, એમ જ વાસ્તવિક વસ્તુ સ્થિતિ હોય તો એને ભ્રાંતિ ન કહેવાય, અને એમ નથી છતાં એમ જાણવું માનવું તેને ભ્રાંતિ કહે છે. છે તો એમ જ કોઈને નથી, કોઈને નથી, પોતાને છે કે કેમ એ તો સવાલ છે ને, કોરી જ કલ્પના છે. કલ્પનામાં પછી બીજું શું હોય, કલ્પના એટલે કલ્પના છે, કાંઈ ખરું કે નહીં એવું નથી, કલ્પના છે, બિલકુલ કલ્પના છે. એ રસ્તા ઉપર મોટો અરીસો મૂક્યો હોય ને આખા દિવસનો ટ્રાફિક ત્યાંથી પસાર થાય એની બધાના પ્રતિબિંબ એમાં પડે, અરીસાને સંબંધ કેટલો એની સાથે, એ આવવા જવા વાળાને અરીસા સાથે કાંઈ લેવા દેવા નથી ને અરીસાને આવવા જવા સાથે કાંઈ નથી. હે આ અરીસ છે પણ આ ચેતન અરીસો છે, આ જીવ છે એટલે એના કરતા ડાયો છે, હજી માંથી જાય એવો છે, જીવ જળમાંથી પણ જાય એવો છે. એ જળ તો એમ કે છે કે હું મારા ધર્મમાં રહું છું, જો ભાઈ મારા સ્વધર્મનો પરિત્યાગ હું કરતો નથી, તું તારા સ્વધર્મ મારે. ગીતામાં એક પદ આવે છે શ્લોકમાં, સ્વેશ્વે કર્મણ્ય અવિરત સંસિદ્ધિ લભતે, અઢારમો અધ્યાય છે. ત્યાં તો ચાર વર્ણ આશ્રમ લીધા છે, બ્રાહ્મણ વૈશ્ય ક્ષત્રિય અને શુદ્ર. એમ તો અર્જુનને એમ કેવું છે ને કે લડવું એ તારો ધર્મ છે, ક્ષત્રિય છો ને તું, તો જે યુદ્ધનું મેદાન છે રણ મેદાનમાં લડવું એ ક્ષત્રિયનો ધર્મ છે, માટે તું લડ. વિષય તો એ છે અત્યારે જીવ જીવના સ્વભાવમાં આવીએ તો એ સિદ્ધિને પામે. ઇતિ ઉપદિશતિ કોર્થ ઇતિ પૃષ્ઠે પ્રત્યુત્તરમ દદાતિ, એમ ઉપદેશે છે. એનો શું અર્થ? એમ પૂછતા અહીંયા ઉત્તર આપવામાં આવે છે. ઇતિ પૃષ્ઠે ન પૂછે એની વાત નથી, એમ કે જેને જિજ્ઞાસા છે એને ઉત્તર આપવામાં આવે છે. એવમ પ્રશ્નોત્તર પાતનિકા પ્રસંગાવે ક્વાપી ક્વાપી યથા સંભવમ ઇતિ શબ્દસ્ય અર્થ જ્ઞાતવ્ય. એ પ્રકારે પ્રશ્નોત્તરના પ્રસ્તાવ પછી ક્યારે ક્યારે જે શબ્દનો સંભવ હોય એનો અર્થ ત્યાં તે અનુસાર જાણવો, પ્રકરણ અનુસાર અર્થ કરવો. સહશ્રમણ સંયત તપોધનો ભવતી, તે સાધુ અથવા સંયમી તપોધન છે, તપરૂપી ધન એની પાસે છે, સમૃદ્ધિ તપની છે. કિંગ વિશિષ્ટ, તે સેનાથી વિશિષ્ટ છે, એવું જે સાધુ અથવા તપોધન છે એની શું વિશિષ્ટતા છે? તે શત્રુ બંધુ સુખ દુરા પ્રસા રોષ્ટ કાંચન જીવિત મરણે સુખ, સાતમી વિભક્તિ લગાવી બધા. શત્રુમાં મિત્રમાં સુખમાં દુઃખમાં નિંદામાં પ્રશંસામાં માટીમાં સોનામાં જીવનમાં અથવા મરણમાં. સમહ સમચિત્ત ઇતિ, જેને સંપૂર્ણ છે એટલે જેનું ચિત્ત સરખું છે, જેનું જ્ઞાન સરખું છે, ચિત્ત નામ જ્ઞાન એવું છે. એટલે કોઈમાં એને તફાવત નથી, શત્રુ મિત્ર વચ્ચે તફાવત નથી, જીવન અને મરણ વચ્ચે તફાવત નથી, નિંદા અને પ્રશંસા વચ્ચે તફાવત નથી. એમ નથી કે એની એને ખબર પડતી નથી, ખબર પડતી નથી એટલે તફાવત નથી એમ નથી, પણ એને વિવેક છે, વિવેક જાગૃત થયો છે કે હું તો જ્ઞાતા માત્ર છું અને જે કોઈ જ્ઞેય છે મારાથી ભિન્ન, મારા મને એનો સ્પર્શ નથી, એ મને સ્પર્શતું નથી અને એની કોઈ અસર મારા ઉપર આવે છે એવું બનતું નથી, એવો પોતાને પોતાનો અનુભવ વર્તે છે. તેથી એને ઊઠું અટકું એની સારું ખરાબ એવો તફાવત દેખાતો નથી. હા, બે વચ્ચેનો તફાવતમાં આ ઠીક છે અને આ ઠીક નથી. મૃત્યુ થાય તો સારું, નહીં જીવ તો સારું, એ કલ્પના છે એમ કે છે. કેમ કે આત્મા મરતો નથી, પછી જીવતો રહ્યું તો સારું એ ક્યાં પ્રશ્ન રહે છે એમ કે છે. જે આત્મા ભાવ રહિત છે, ભવના અભાવ સ્વરૂપે છે અને અનંત ભવ થઈ ગયા એમ વ્યવહારે કહેવાય, છતાં જેમાં ભવની ગંધ માત્ર પણ નથી, કોઈ ભવનું કારણ સુદ્ધા નથી, ભવ તો નથી પણ ભવનું કોઈ કારણ સુદ્ધા નથી, એને હું જીવું તો ઠીક ને મરું તો ઠીક નહીં ઠીક ને એ પ્રશ્ન ક્યારે એવું પોતાને અનુભવ સ્થિર જ્ઞાનથી સ્થિર ઉપયોગથી એવો અનુભવ થાય છે. હું એ દિશામાં એમ કહીશ. ભારના જ છે ને, શત્રુ મિત્ર કહો કે રોઢું માટી કહો કે જીવન મરણ કહો, બધી બાહ્ય ચીજ છે. આત્માને કોઈ સ્પર્શતી નથી, આત્માને સ્પર્શતી નથી, પણ દૂર રહીને આત્માને અસર કરે કે ન કરે, ભલે નિંદા પ્રશંસાના શબ્દો આત્માને અડતા ન હોય, પણ આત્માને એ અસર કરે કે ન કરે દૂર રહીને, અસર અહીંયા કોઈની પ્રશંસા થાય તો એ પ્રશંસાના શબ્દો તો વાતાવરણમાં ઉત્પન્ન થયા ને વિલય થયા, બરાબર છે. પણ જે જીવ વ્યવસાય કરે છે એમ કરે છે કે આ નિંદા મારી થાય છે, તે તો ઘણા બેઠા છે, પણ જેને ઉદયમાં વર્તે છે એ એમ ઓઢે છે માથે કે આ મને લાગુ પડે છે, આ નિંદા મારી કરે છે લોકો, આ મારા વિશે બોલ્યા, હું એવો સ્વમાની એ વાતને ચલાવી લઉં નહીં, ખરેખર કઈ અસર કરે છે એમ નથી, અસર કરે તો એ શબ્દો બધાને અસર કરવા, પણ જે પોતે ઉપાધિ વોરે છે ગ્રહણ કરે છે એને અસર થઈ એમ કહેવાય છે. વસ્તુતા એ શબ્દો એ કઈ અસર કરી નથી. સાધુ છે એમાં સમ છે, એટલે સમ છે એટલે જેને સરખાપણું છે અથવા સમચિત્ત છે, જેનું જ્ઞાન માત્ર જ્ઞાતા ભાવે રહે છે એવું છે. તો આયાથી એમ સિદ્ધ થાય છે અથવા એમ નિષ્કર્ષ નીકળે છે એમ આવે છે. બહુ સાદો અર્થ એવો છે, એ તો આયાથી એમ આવે છે એટલે કે એમ ફલિત થાય છે કે શત્રુ બંધુ સુખ દુઃખ નિંદા પ્રશંસા દોષ્ટ કાંચન જીત મરણ સમતા ભાવના પરિણત નિજ શુદ્ધ આત્મતત્વ સમ્યક શ્રદ્ધાન જ્ઞાન અનુષ્ઠાન રૂપ નિર્વિકલ્પ સમાધિ સમુત્પન્ન નિર્વિકાર પરમાહલાદ એક લક્ષણ સુખામૃત પરિણતિ સ્વરૂપમ યદ પરમ સામ્યમ તદેવ પરમાગમ જ્ઞાન તત્વાર્થ શ્રદ્ધા સંયુક્તત્વાનામ યોગ પદ્ધિએન તથા નિર્વિકલ્પ આત્મજ્ઞાનેન ચ પરિણત તપોધનસ્ય લક્ષણમ જ્ઞાતવ્યમ ઇતિ. એને શત્રુ બંધુ સુખ દુઃખ નિંદા પ્રશંસા લોઢું માટી સોનું જીવન અને મરણ તમામ પ્રસંગમાં એ સમતા ભાવના પરિણત છે એવું એનું લક્ષણ છે. સમતા ભાવના પરિણત છે એટલે એને કોઈ પ્રકારે વિષમ પરિણામ થતા નથી, રાગ દ્વેષના વિષમ પરિણામ નહીં થતા, વિતરાગ ભાવ રૂપ જ્ઞાતા ભાવે સમ પરિણામે રહેવું એવું એ તપોધનનું લક્ષણ જાણવું જોઈએ. સમતા ભાવના પરિણત એ તો એ નાસ્તિના વિષયમાં લીધું, હવે અસ્તિમાં નિજ શુદ્ધાત્મ તત્વ સમ્યક શ્રદ્ધાન જ્ઞાન અનુષ્ઠાન રૂપ નિર્વિકલ્પ સમાધિ સમુત્પન્ન પોતાના શુદ્ધાત્મ તત્વના સમ્યક શ્રદ્ધાનથી જ્ઞાનથી અને આચરણથી નિર્વિકલ્પ સમાધિમાં ઉત્પન્ન થયેલું નિર્વિકાર, વિકાર રહીતનું, આત્મિક પરમ આહલાદ એક જેનું લક્ષણ છે, એવું સુખરૂપી અમૃત, અંદરમાં સુખરૂપી અમૃત એવી પ્રણતિ સ્વરૂપ એને એ સામ્ય છે. યત પરમ સામ્યમ, એ પરમ સામ્ય છે. અહીંયા પરમાં સંભાવ છે એટલે કે આત્મામાં શું છે, પર પ્રત્યે સંભાવ છે. તો આત્મામાં એનું વેદન કેવું છે કે આત્મામાં તો પોતાના શુદ્ધાત્માનું સમ્યક સિદ્ધાંત અનુષ્ઠાન રૂપ નિર્વિકલ્પ સમાધિમાં પરમ આહલાદ્યનું એક લક્ષણ છે, એવું સુખરૂપી અમૃત ઉત્પન્ન થયેલું છે, એવું પરમ સામ્ય છે. એને પરમ સામ્ય કહેવામાં આવે છે. આ એનું અસ્થિથી વર્ણન કર્યું. અંદરમાં અસ્થિભાવ શું ઉત્પન્ન થયો, સુખામૃત અંદર ઉત્પન્ન થયું, નિર્વિકલ્પ સમાધિમાં આહલાદરૂપી સુખામૃત ઉત્પન્ન થયું, એવું જે પરમ સામ્ય છે તેજ તદેવ તેજ તેજ પરમાગમ જ્ઞાન તત્વા શ્રદ્ધાન અને સંયમપણાની એ ત્રણેયની એક સાથે, તેમજ નિર્વિકલ્પ જ્ઞાન તેજ નિર્વિકલ્પ જ્ઞાન આત્મજ્ઞાન તે રૂપે પરિણમેલો જે તપોધન છે, મુનિ છે, એનું લક્ષણ છે. એ રીતે નિશ્ચય વ્યવહાર સહિત વિતરાગ ભાવ પર પ્રત્યેનો જ્ઞાતા ભાવ અને સ્વરૂપની અંદર આહલાદ લક્ષણ એક સુખામૃત, એક સુખામૃત એટલે એમાં સુખના અનુભવમાં દ્વૈત ઉત્પન્ન થતો નથી, એટલે એક સુખામૃત એમ કહે છે. એક લક્ષણ તો આહલાદ, એક લક્ષણ સુખામૃત, એની અભેદતા બતાવવા માટે કહેવામાં આવે છે. એમ જાણવું જોઈએ, એવું સાધુનું સ્વરૂપ જાણવું જોઈએ. જો સાધુને આવી ભાવ દિશા ન વર્તતી હોય તો એ ભગવાનના માર્ગમાં સાધુને સાધુ પદને લાયક નથી. આ સ્પષ્ટ કર્યા માટે નિર્વિકલ્પતા આવતી હોય તો હોય ને, અને આવે તો શું છે, એ તો એને ધાર્યું હોય ને ક્યાંક લખ્યું હોય તો શું થઈ
ગયું.
એને પોતાને અનુભવ આવવો એ જુદી ચીજ છે. કૈલાસ સાગર અહીંયા હતા ને હમણાં, ચોમાસાને જે ધમાલ કરી એની સાથે ચર્ચાનો પ્રસંગ હતો. 5-7 વર્ષ થઈ ગયા છે કૈલાસ સાગર ગયા. એને પૂછ્યું સમ્યક દર્શનની વ્યાખ્યા શું, આવું સામાન્ય પ્રશ્ન તમે શાસ્ત્રો લઈને એમ કે આવજો, આપણે જરા શાસ્ત્રોમાંથી ચર્ચા કરશું. સમય સાર, નિયમ સાર, પ્રવચન સાર, ત્રણ શાસ્ત્ર લીધું ગયા. અને મોક્ષ માટે પ્રકાશક 4 શાસ્ત્ર રાખ્યા હતા. પહેલો પ્રશ્ન એ કર્યો સમ્યક દર્શનનો સ્વરૂપ શું, એનું વ્યાખ્યા શું. તો કે એ આપણે ફરી મળશું ને ત્યારે હું તમને કહીશ. અત્યારે તમે શાસ્ત્રો મૂકી જાઓ, એમાંથી જોઈને હું લખી રાખીશ. એ કાગળ મૂકી જાઓ, ઇન્ડિપેન મૂકી જાઓ, અને આ શાસ્ત્રો મૂકી જાઓ, એમાંથી હું જોઈને પછી લખી રાખીશ વ્યાખ્યા. સમ્યક દર્શનની વ્યાખ્યા એની ખબર નથી, તો પછી મુનિપદમાં હોય કેવી રીતે? સ્વરૂપનું અભેદ સ્થાન એને સમ્યક દર્શન કહીએ. એ બરાબર, એ વધારે સારું છે, એ બરાબર છે કે સારું છે કે સમ્યક દર્શન, એ વ્યાખ્યા વધારે સારી છે.
હે
કઈ ખબર નહીં રહે એને, એટલું તો ખ્યાલ આવે કે આપણો અભ્યાસ નથી, આ લોકોનો અભ્યાસ છે, એ લોકોનો ખ્યાલ આવી ગયો છે. આહ્લાદરૂપ સુખ ઉત્પન્ન થાય છે, નિર્વિકલ સમાધિ નું જે સુખ ઉત્પન્ન થાય છે એ પરમ આહ્લાદરૂપ ઉત્પન્ન થાય. આ બારમા વર્ષ આવી નહી, અંદર થી સુખ શક્તિ માંથી ઉભરો આવે છે એની વાત છે. શક્તિ પરિણમે છે અંદર ની, નિજ શક્તિ પરિણમે છે. ત્રાગી સત્ય પ્રતિપાદન મળવું એ અસાધારણ પુણ્યનો પ્રકાર છે. માણસ રાજા થાય, મોટો શેઠિયો કરોડપતિ અબજપતિ થાય, કે મોટો દેવ થાય, કુબેર ભંડારી ઇન્દ્રનો, તો એ પુણ્યની જાતને આ પુણ્યની જાત જુદી જાતની છે. એ ઘણી વાર થઈ ગયો અને થાય એમાં કઈ બહુ મોટી વાત નથી, સાધારણ છે. આ વસ્તુ નથી, પેલી વસ્તુ મળે છે, આ વસ્તુ નથી મળતી. એ પ્રકારનું આ પુણ્ય છે. આગમ જ્ઞાન તત્વ શ્રદ્ધાન સંયમ તત્વના યુગપદપણાની સાથે આત્મજ્ઞાનના યુગપદપણાની સિદ્ધિ રૂપ જે આ સંયમપણું એ જ મોક્ષ માર્ગ છે, કે જેનું બીજું નામ એકાગ્રતા લક્ષણ વાળું સામાન્ય છે. શું ઉમેર્યું વિશેષણ? કે પોતાના સ્વરૂપની એકાગ્રતા, પ્રચુર એકાગ્રતા, એને સાધુપણ કહેવામાં આવે છે. એ વિશે એમાં ઉમેર્યો. આગમ જ્ઞાન તત્વા પ્રધાન અને સંયમ પણ એ વ્યવહાર રત્ન કરી, તેની સાથે આત્મજ્ઞાન નિશ્ચય રત્ન કરી, એ બંનેની સિદ્ધિ રૂપ જે સાધુપણું છે તે મોક્ષ માર્ગ છે. અને એ મોક્ષ માર્ગનું બીજું નામ સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા એનું બીજું નામ છે. એટલે ક્યાંય બીજી એ આડેવડી ગડબડ રહે નહીં, આ બધું ચોક્કસ કરેલી વાત છે. દંશન ના ચરિત્ર શું તીસું ભગવાન સમુઠીલો જોડો એ બધો થી મદો સામણમ તસ્સો પડીપૂર્ણ જે દર્શન જ્ઞાન અને ચારિત્ર એ ત્રણમાં યુગપદ એટલે આરૂઢ છે, તે એકાગ્રતાને પામેલો છે એમ મત સંમત કરવામાં આવ્યું છે, અથવા શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. જે આત્માના પ્રધાન જ્ઞાન અને ચારિત્રમાં એક સાથે આરૂઢ છે, યુગપદનો અર્થ એ છે કે એક સાથે એક જ પરિણામમાં સમ્યક દર્શન જ્ઞાન આત્માના અને ચારિત્ર સહિત વર્તે છે, અથવા જે શ્રદ્ધાનથી જ્ઞાનથી અને સ્થિરતાથી આત્મામાં એક સાથે આરૂઢ છે તે એકાગ્રતાને પામેલો છે, તે સ્વરૂપની એકાગ્રતાને પ્રાપ્ત છે એમ કહ્યું છે. અને તેને સામાન્ય પરિપૂર્ણ છે એટલે પૂરેપૂરું સાધુપણું જાગણવામાં આવે છે, અથવા સાધુ દશાની એવી જ સ્થિતિ છે, એવું જ સાધુનું સ્વરૂપ છે અન્યથા સાધુનું સ્વરૂપ જૈન દર્શનમાં નથી. સાધુ નામથી તો અનેક જગતમાં પ્રચલિત છે, પણ જેને ખરેખર આત્માનું સાધન વર્તે છે, સમ્યક દર્શનજ્ઞાન ચારિત્રની એકાગ્રતા, એને ખરેખર સાધુપણું કહેવામાં આવે છે. નહીતર સાધુપણું નથી, એ એનું નિશ્ચિત સ્વરૂપ છે અથવા ખરું સ્વરૂપ છે. ટીકા: જ્ઞેય તત્વ અને જ્ઞાતૃ તત્વની તથા પ્રકારે પ્રતીતિ જેનું લક્ષણ છે તે સમ્યક દર્શન પર્યાય છે. એ બે માં સો પર બંને લેશે, ત્રણેય બોલમાં. નહીતર તો નિશ્ચિત સમ્યક દર્શનનો વિષય તો એકલો આત્મા જ છે, પણ જ્ઞાન પ્રધાનથી દર્શન જ્ઞાન ચારિત્રનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. શ્રદ્ધાનું જ્ઞાન પ્રધાનતાથી વર્ણન થઈ શકે, જ્ઞાનનું શ્રદ્ધાનું પ્રધાનતાથી વર્ણન થઈ શકે, એ બંનેનું ચારિત્ર પ્રધાનતાથી વર્ણન થઈ શકે, ચારિત્રનું શ્રદ્ધા પ્રધાન અને જ્ઞાન પ્રધાન વર્ણન થઈ શકે. એ બધી કહેવાની વિવિક્ષા છે, વિવિક્ષાની પદ્ધતિ છે. અહીંયા શું છે કે જ્ઞેય તત્વ અને જ્ઞાન તત્વ, જ્ઞાતૃ તત્વ, હું આત્મા માત્ર જ્ઞાતા દ્રષ્ટા છું અને મારા સિવાયના તમામ દ્રવ્ય ભાવ છે એ માત્ર જ્ઞેય છે, એનું જેમ છે તેમ યથાર્થ પ્રતીતિ, એવી પ્રતીતિ જેનું લક્ષણ, તેને સમ્યક દર્શન કહેવામાં આવે છે. એ આત્માને આત્માપણે પ્રતીત કરે છે અને પરને પરપણે પ્રતીત કરે છે. વિષય તો ફેરવી ફેરવીને ઘૂંટે છે ને. ચારિત્ર એટલે સ્વરૂપમાં ચરવું, સ્થિરથી જવું, જામી જવું, એને ખોલી ખોલીને કહે છે. મુનિપણાની દશાને ફેરવી ફેરવીને સ્પષ્ટ કરે છે. તે સમ્યક દર્શન પર્યાય છે. આમાં શું છે, એ સત્ય પ્રતીતિ છે, સત્ય દર્શન છે કે જગતના પદાર્થો જેમ છે તેમ તેને પોતાના તેના પોતાના સ્વરૂપે જાણવા અથવા પ્રતીત કરવા, અને પોતાનું સ્વરૂપ જેવું છે તેવું જ અસલ સ્વરૂપને એ રીતે પ્રતીત કરવું, પોતાપણે પ્રતીત કરવું, આનું નામ સાચું દર્શન અથવા સમ્યક દર્શન કહેવામાં આવે. આમાં બીજી કોઈ આડી હોય તો વાત છે નહીં કે કોઈ બીજી ગડબડ નથી, સીધી સાદી ચોખ્ખી સ્પષ્ટ વાત છે. જગતના પદાર્થો સ્વ અને પર એવા બે વિભાગમાં વહેંચાયેલા છે. પોતે સ્વપણે છે, પોતાના સિવાય જેટલા છે તે બધા પર છે. એવી સ્વની સ્વ સ્વરૂપે પ્રતીતિ અને પરની પર સ્વરૂપે પ્રતીતિ, એવું જે દર્શન, તેને સમ્યક દર્શન કહેવામાં આવ્યું. અભ્યાસ જોઈએ તો બધો જ્ઞેય તત્વ અને જ્ઞાતૃ તત્વની તથા પ્રકારે અનુભૂતિ જેનું લક્ષણ છે, જ્ઞાનને અનુભવમાં લીધો, દર્શનને પ્રતીતિ ભાવમાં લીધો, કે જ્ઞેયનું પરજ્ઞેયનું પરજ્ઞેયપણે અનુભવ અને જ્ઞાન સ્વજ્ઞેયનો જ્ઞાતાનો આપણે અનુભવ, તથા પ્રકારે એટલે જેમ છે તેમ યથાર્થ સ્વપરપણે અનુભૂતિ એટલે અનુભવ જેનું લક્ષણ છે તે જ્ઞાન પર્યાય છે. કર્ણાનુયોગનો વિષય જાણે તે જ્ઞાન પર્યાય છે. ઘણી કર્મ પ્રકૃતિઓના ઉદય બંધને સ્થિતિના સ્થાનોના જ્ઞાનની ખબર છે માટે તે જ્ઞાનનો પર્યાય છે. ઘણા શાસ્ત્રોની ગાથા મોઢે છે માટે તે જ્ઞાનનો પર્યાય છે. એમ નથી તો પછી જ્ઞેય તત્વને પરજ્ઞેયપણે જાણે, પરજ્ઞેય તત્વને પરજ્ઞેયપણે જાણે એટલે પોતાનો અભાવ છે એમ જાણે, અને સ્વ જ્ઞાતા તત્વને પોતારૂપણે જાણે, એવું તથા પ્રકારે એટલે યથાર્થ અનુભવ જેનું લક્ષણ છે જ્ઞાનનો પર્યાય અથવા સમ્યક જ્ઞાનનો પર્યાય કહેવામાં આવે છે. પેલાને સમ્યક દર્શન પર્યાય છે, અહીંયા જ્ઞાન પર્યાય એટલે સમ્યક જ્ઞાન પર્યાય છે. જ્ઞેય અને જ્ઞાતાની જે ક્રિયાંતર હતી, ચંચળતારૂપ ક્રિયાંતર, અન્ય ક્રિયા, જ્ઞેય અને જ્ઞાતા અન્ય ક્રિયાથી નિવર્તે જે રચાતી જે દેખનાર જાણનાર આત્મતત્વમાં પરિણતી, ક્રિયાંતર એટલે પરિણતિનું ફરવું. જ્ઞેય અને જ્ઞાતા અન્ય ક્રિયાથી નિવર્તે, એક પરિણામ છે બીજી પરિણામ. એને લીધે રચાતી જે દેખનાર જાણનાર આત્મતત્વમાં પરિણતી, માત્ર જ્ઞાતા પણ રહેવું, ભલે પર્યાય ફેરા કરે છે પણ માત્ર જ્ઞાતા પણ રહે છે એ અપેક્ષા એને સ્થિરતા કહેવામાં આવે છે. સ્થિરતાનો એ અર્થ એ નથી કે પર્યાયાંતર પણ નથી થતું, ક્રિયાથી ક્રિયાંતર પણ નથી થતું એમ નથી. જ્ઞેય અને જ્ઞાતાની જે ક્રિયાંતરથી નિવૃત્તિ, નિવૃત્તિ એટલે રચના, એના વડે રચાતી જ્ઞાતૃતત્વમાં પરિણતી, માત્ર જ્ઞાતૃતત્વમાં પરિણતી, પોતાના જ્ઞાતા સ્વભાવમાં પરિણામ રહેવા, એમ જેમ લક્ષણ છે તે ચારિત્ર પર્યાય છે. અન્ય ક્રિયાથી નિવર્તે તેને લીધે રચાતી જે જાણવા દેખવાની પ્રવૃત્તિ, જ્ઞાતા અને જ્ઞેય પરિણમા કરે છે. ક્રિયાંતર એટલે એક ક્રિયાથી બીજી ક્રિયા, પરિણામથી પરિણામાંતર, બીજું પરિણામ થવું, એક પરિણામથી નિવૃત્ત થઈને બીજા પરિણામે આવવું, તેના લીધે રચાતી જે દ્રષ્ટ્ર જ્ઞાતૃત્વમાં પરિણતી, દ્રષ્ટૃ અને જ્ઞાતૃ એ આત્મા છે, એટલે દ્રષ્ટા જ્ઞાતા આત્મા છે, એ જ્ઞાતા દ્રષ્ટા આત્મામાં પરિણામ જોવું, એમાં પરિણામ રમવું એટલે જ્ઞાતા દ્રષ્ટાપણે પરિણામ રમવું, એવું જેનું લક્ષણ છે તે ચારિત્ર પર્યાય છે. આમાં શું કહ્યું, જ્ઞાન પ્રધાનતા એટલે સ્વ પર બંનેને લીધા, નહીં તો સ્વરૂપ સ્થિરતા એ ચારિત્ર છે. પણ આ તો એમ કહ્યું કે પરનું જ્ઞાન થાય ત્યારે માત્ર જ્ઞાતા ભાવમાં સ્થિર છે એ ચારિત્ર છે. પર સંબંધમાં પણ જ્ઞેય અને જ્ઞાતા બંને લીધા, એકલું જ્ઞાતાની સ્થિરતા જ્ઞાતામાં પરિણામ લીધા, જ્ઞેય અને જ્ઞાતા એ બંનેના વિષયમાં જે માત્ર જ્ઞાતા છે અથવા એ જ્ઞાતા દ્રષ્ટામાં પરિણતિ છે, બંનેનું જ્ઞાન થવા છતાં જેની જ્ઞાતા દ્રષ્ટામાં પરિણતિ છે તે ચારિત્ર પર્યાય છે અથવા તે આત્માનું શુદ્ધાચરણ છે. પરની જ્ઞાન ગોચર થવા છતાં જ્ઞાન વિકૃતિને ન પામે, સ્વભાવ પરિણતિ એ પરિણમે એટલે કે જ્ઞાતા ભાવે રહે, તેને શુદ્ધ આચરણ અથવા ચારિત્ર કહેવામાં આવે છે, એવો અર્થ છે. જ્ઞાતાની જે ક્રિયાંતર થી નિવૃત્તિ એટલે એક પછી એક પરિણામ થઈ જવાય, એને ક્રિયાંતરથી નિવૃત્તિ, નિવૃત્તિ થઈ એમ કે તેના વડે રચાતી એટલે એનું નિમિત્ત પામીને, તેના વડે એટલે જ્ઞાતા અને જ્ઞેય એ બંનેનું નિમિત્ત પામીને, સામે જ્ઞેયો પર સમયે સમયે પલટે છે, અહીંયા જ્ઞાન પણ સમયે સમયે પલટે છે, એ એની ક્રિયાંતર છે. તેના નિમિત્તે રચાતી, શું રચાતી, દ્રષ્ટા જ્ઞાતા એવા આત્માનું શુદ્ધાચરણ, માત્ર જ્ઞાતા દ્રષ્ટાપણ એવી જે પરિણતિ, એનું લક્ષણ છે તે ચારિત્ર પર્યાય છે. અથવા આત્માનો સ્વભાવ એવો છે કે અનેક સ્વપર જ્ઞેયો જ્ઞાનમાં જણાતા એ જ્ઞાતા દ્રષ્ટાપણામાં ઢળે છે, એનું જ્ઞાતા દ્રષ્ટા તત્વમાં એની પરિણતિ જાય છે, એવું જે આચરણ થાય છે એને ચારિત્ર કહેવામાં આવે છે. એ આત્માનું શુદ્ધ આચરણ, સ્વભાવ આચરણ છે. વિજ્ઞાન પ્રધાન ચારિત્રનું વર્ણન થાય. એ ત્રણેયનું જ્ઞાન પ્રધાન વર્ણન બીજું છે. આ પર્યાયોને અને આત્માને ભાવ ભાવક પણ આવડે ઉપજેલા અતિ ગાઢ ઇતરે ઇતર મિલનના બળને લીધે એ ત્રણેય પર્યાયો રૂપે યુગપદ અંગ અંગી ભાવે પરિણત આત્માને આત્મનિષ્ઠપણું હોતા જે સંયુક્તપણું હોય છે તે સંયુક્તપણું એકાગ્રતા લક્ષણ વાળું સામાન્ય જેનું બીજું નામ છે એવો મોક્ષ માર્ગ છે એમ જાણવું. અમૃતચંદ્ર આચાર્ય દેવની શૈલી કેટલી અદભુત છે કે આ પર્યાયોને એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની જે પર્યાયો છે શુદ્ધ નિશ્ચય તે પર્યાયોને અને આત્માને એટલે દ્રવ્યને ભાવે ભાવક પણ આવડે એ પર્યાયો છે તે ભાવ્ય છે અને આ ભાવક છે. અર્થ કર્યો છે ભાવક એટલે થનાર ભાવક અને ભાવક જે રૂપે થાય તે ભાવ્ય એની પર્યાય થાય છે તે તેનું ભાવ્ય છે અને થનાર તે આત્મા છે. આત્મા ભાવક છે અને સમ્યક દર્શન આદિ પર્યાયો ભાવ્ય છે. ભાવક અને ભાવ્યને પરસ્પર અતિ ગાઢ મિલન હોય છે કેમ કે એ પોતે જે રૂપે થાય છે તેથી પોતે થનાર છે અને થાય છે તે પણ પોતે જ છે. તેથી અતિ ગાઢ મિલન એટલે એકતા હોય છે. ભાવક આત્મા અંગી છે અને ભાવ્ય રૂપ સમ્યક દર્શન આદિ પર્યાયો તેના અંગો છે. શરીર અને શરીરના અવયવ એમ બસ એથી વધારે ફેરફાર છે. આત્મા છે તે અંગી છે અને એની પર્યાયો છે તે એના અંગ છે. એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની શુદ્ધ પર્યાયો તે આત્માના અંગભૂત છે. એ આત્માના અંગ સ્વરૂપે છે. અંગભૂત છે એટલે એનાથી જરાય જુદા નથી. આ પર્યાયો અને આત્માને ભાવક ભાવિ ભાવકપણાની લીધે પોતે ભાવક થઈને તે ભાવને ભાવે છે. સમ્યક દર્શનના ચારિત્રના ભાવે થઈને ભાવે છે. પોતે જ પોતાને ભાવે છે. તેથી પોતાનાથી અતિ ગાઢ મિલનને લઈને આ તો અભેદમાં ભેદ ઇતરો ઇતર એટલે આપસમાં એકબીજાને ભાવકને અને ભાવ્યને આપસમાં એકબીજાનું ઘણું ગાઢ મિલન છે. તેના બળને લીધે અભેદના બળને લીધે એ ત્રણેય પર્યાયો રૂપે યુગપદ એ ત્રણેય પર્યાયો રૂપે એક સાથે અંગ અંગી ભાવે પરિણત આત્માને પહેલા શ્રદ્ધાન રૂપે પરિણમે પછી જ્ઞાન રૂપે પરિણમે પછી ચારિત્ર રૂપે ને એક જ સમયમાં એક સાથે ત્રણેય રૂપે પરિણમતો આત્મા અંગ અંગી ભાવે પરિણત થઈને એ પોતાના અંગભૂત ભાવે પરિણત થઈને આત્મનિષ્ઠપણું હોતા પોતાના સ્વરૂપમાં સ્થિરપણું થતા આત્મનિષ્ઠ ચારિત્રની મુખ્યતા છે. આત્માને નિષ્ઠતા એટલે સ્વરૂપની સ્થિરતા. સ્વરૂપ સ્થિરતા હોતા જે સંયમપણું હોય છે એટલે જે પરમાર્થ સંયમ હોય છે તે સંયમ તે પરમાર્થ સંયમપણું એકાગ્રતા લક્ષણ વાળું સામાન્ય જેનું બીજું નામ છે એવો મોક્ષ માર્ગ છે. એવું સંયમપણું તે મોક્ષ માર્ગ છે. એનું બીજું નામ સ્વરૂપમાં એકાગ્રતા લક્ષણ વાળું સાધુપણું કહેવામાં આવે છે. સામાન્ય એમ કહેતા સ્વરૂપની એકાગ્રતા એનું લક્ષણ જોવામાં આવે છે. બીજી રીતે સામાન્યનું ક્યાંય પ્રતિપાદન છે એ મૂળ વાત છે. જૈન દર્શન આ જૈન સાધુ કહેતા જ સ્વરૂપ નહીં પ્રચુર સ્વસંવેદન રૂપ એકાગ્રતામાં જે બિરાજમાન હોય એવા આત્માને જ જૈન સાધુ કહેવામાં આવે છે. એ ફળા કરવાની વાત તો અહીંયા ક્યાંય છે. મકાન કરે ઉપાસના કરે મંદિર બાંધે સાધુને હતું પણ સમાજ સુધારણા કરે કે ન કરે, એ બોધ આત્મબોધ પોતે પામ્યો છે તે સ્વરૂપને, તે રીતને, તે માર્ગને કહેવાનો રાગ ઉત્પન્ન થાય અને વચન વ્યવહાર થાય તો થાવ, પણ એ કાંઈ એથી કાંઈ બીજાને બીજાનું કાર્ય કરી શકાય છે, કરી દેવાય છે એમ તો વસ્તુ સ્થિતિ તો લાયો જીવ પોતાના પુરુષાર્થથી એમાં વિકાસ કરે છે. ઉપદેશ સાંભળીને પણ પોતાની લાયકાત ને પોતાના પુરુષાર્થથી વિકાસ કરે છે. એમાં ગુરુનો પુરુષાર્થ શિષ્યના પુરુષાર્થમાં કઈ જોડાતો નથી કે એમાં કઈ એને મદદ કરે. ગુરુનો પુરુષાર્થ ગુરુના આત્માની ઉન્નતિ કરે છે અને શિષ્યનો પુરુષાર્થ શિષ્યના આત્માની ઉન્નતિ કરે છે. એમાં કોઈ કોઈની ઉન્નતિ કરે છે એમ વસ્તુની સ્થિતિ નથી. દુકાનદાર દુકાન માંડે છે તો પોતાનું ભરણ પોષણ આજ વિચાર માટે દુકાન માંડે છે. અને ગ્રાહક એની દુકાને ખરીદવા જાય છે તો દુકાનદારની આજીવિકાની દયાદાન કરવા નહીં પણ પોતાની જરૂરિયાત માટે જાય છે. દૂરના રહેણાંકના એરિયામાં રહેતા હોય તેમ કે ભાઈ અહીંયા દુકાનો હોય તો સારું, નજીકમાં આપણે દુકાનો હોય તો ચીજ વસ્તુની જરૂર મળે તો તરત આપણે જરૂર પડે તો લઈ લઈએ. તો એ પોતાની જરૂરિયાત માટે જાય છે દુકાને. પેલાની દયા ખાતર જાય છે એમ છે, તો રોજિંદો અનુભવ છે ને એમ. જ્ઞાની પોતાના આત્માને સ્વરૂપ સ્થિરતાના ગોલન અર્થે કાંઈ કહે વિચારે જે કાંઈ પ્રવૃત્તિ થાય તે થાય, એ પોતાની પોતામાં થાય છે. લખ્યું છે ને, આ શાસ્ત્રની ટીકા કરતા અમારો અનાદિનો મોહ છે તે નાશ પામો. એટલે એ તો શાસ્ત્રનું બહાનું છે, સ્વરૂપની ભાવના વિશેષ ભાવવા માટે એ બહાનું થાય છે. અને સાંભળવા કે વાંચવા આવનાર જીવ એની પોતાની યોગ્યતાને લઈને પોતાને કારણે આવે છે, પોતાના લાભ માટે આવે છે. મુનિની ભાવના વધારે એને ઘૂંટાય માટે પોતે એને સાંભળવા જાય છે એમ છે. જોડી દે છે લોકો બીજી રીતે આનું આ કર્યું. ગુરુએ શિષ્યને બધાને તારી દીધા, એ બધી વ્યવહારની વાતો છે, ઉપચારની. જેને લૌકિક વિવેક કહેવાય એવી વાત છે. તમે છો તો અમને ઓથ છે એમ કે આપસમાંથી તો જે છે તે છે એમ. અહિયાં સમ્યક દર્શન જ્ઞાનની ચારિત્રની પર્યાયો અને આત્માને એવી ગાઢ અભેદતા છે, એવું એ અંગભૂત પર્યાયો છે કે જેને લઈને આત્મનિષ્ઠપણું થતા એકાગ્રતા લક્ષણ વાળું સામણ્ય અથવા મોક્ષ માર્ગ અથવા સંયમપણું એને કહેવામાં આવે છે. કારણ કે ત્યાં સંયમપણામાં પીણાની માફક થોડો વધુ ખુલાસો છે. અનેકાત્મક એકનો અનુભવ હોવા છતાં સમસ્ત પરદ્રવ્યથી નિવૃત્તિ હોવાને લીધે એકાગ્રતા અભિવ્યક્ત છે, એટલે પ્રગટ છે. શું એક દ્રષ્ટાંત લીધું, કારણ કે ત્યાં પીણાની માફક દૂધિયું, પીણાનો દ્રષ્ટાંત લીધો છે, પીવાની વસ્તુ જેમ કે દૂધિયું. દુધિયાનો સ્વાદ અનેકાત્મક એક હોય છે. કેવો? અનેક ને એક બે એક હારે કીધા, અનેકાત્મક એક હોય છે. કારણ કે અભેદથી તેમાં એક દુધિયાનો જ સ્વાદ આવે છે અને ભીડથી તેમાં દૂધ, સાકર, બદામ, ઇલાયચી વગેરે અનેક વસ્તુનો સ્વાદ એમાં આવે છે. જો સાકર ઓછી પડી હોય તો નિષ્ણાત માણસો એમ કે આ દુધિયાનો સ્વાદમાં સાકરની ખામી છે અથવા દુધિયાના સ્વાદમાં ઇલાયચી નાખી નથી. એ અનેકાત્મ જ્ઞાન છે અને એનો અભેદ સ્વાદ જરા એની લિજ્જત માણવી હોય તો કે એક દૂધિયું બસ ઠંડક કરે છે ને, ઉનાળામાં ઠંડક કરે છે, વરિયાળી નાખે છે, વરિયાળી, દ્રાક્ષ, બધું ઘણી ચીજો માટે છે, એ બધાનો સ્વાદ એની અંદર સાથે હોય છે. તો એના નિષ્ણાત હોય છે એ બધું અંદર પારખે છે કે આમાં આ છે, આ છે, આ છે, પણ એ પારખવાના કારણે એ બધા જુદા જુદા સ્વાદનો વિચાર કરે તો થાય, પણ એક દુધિયાનો સ્વાદ માણવો હોય ત્યારે એનું બધાનું અભેદ જ્ઞાન એક સ્વાદમાં આવી જાય છે. આ પ્રેક્ટિકલ દ્રષ્ટાંત છે. તે અનેકાત્મક એકનો અનુભવ હોવા છતાં ત્યાં દર્શનનો અનુભવ છે, પ્રતીતિ, જ્ઞાન, સ્થિરતા, આનંદ, અનંત ગુણોનો અનુભવ છે, છતાં અનેકાત્મક એકનો અનુભવ છે, અનેક ગુણરૂપ એકનો અનુભવ છે, અનંત ગુણરૂપ એક ગુણી છે એનો અનુભવ છે. અનેક ગુણોનો અનુભવ આવે છે પણ અનેક ગુણોનો અનુભવ અનેકપણે આવતો નથી, અનેક ગુણોનો અનુભવ એક વસ્તુપણે આવે છે. હા, ત્યાં અનંત ગુણોના ભેદથી અનુભવ થતો નથી. જ્યાં સુધી જ્ઞાનમાં અનંત ગુણોનો ભેદ રહે છે ત્યાં સુધી રાગી જીવને રાગ ઉત્પન્ન થાય છે એમ છે. સમ્યક દર્શન નહીં થવામાં એ વિકલ્પનું અસ્તિત્વ ત્યાં ચાલુ રહે છે. એક સમ્યક દર્શન થયું હોય પણ રાગી છે એટલે જ્યારે અનેકપણે જે આત્માને અવલંબે છે ત્યારે એને રાગની ઉત્પત્તિ થાય છે દર્શન જ્ઞાન ચારિત્ર. એટલે જ્યાં સુધી રાગી છે ત્યાં સુધી અનેક ભેદો, આત્માના જ અનેક ભેદો, ગુણભેદો રાગ થવામાં નિમિત્ત પડે છે. એટલે જ્યારે વિતરાગ ભાવે પરિણમન થાય છે ત્યારે અભેદનું અવલંબન હોય છે અને ભેદનું અવલંબન હોતું નથી. બધાનો અભેદ સ્વાદ છે, ભિન્ન ભિન્ન સ્વાદ નથી. જો ભેદ પાડવામાં રોકાય તો વિકલ્પની ઉત્પત્તિ થઈ જાય. સમજી શકાય એમ છે. ત્યાં તો આત્મા આવો છે એમ પ્રતિપાદન કરે છે. અલિંગ ગ્રહણ શબ્દમાંથી આત્માનું સ્વરૂપ અભેદ છે, ગુણ ભેદ થી નહીં અલિંગિત એવો આત્મા છે એમ છે ને, એવા અર્થની પ્રતિપત્તિ થાય છે એમ કીધું છે. એટલે આત્મા જ અનંત ગુણનું અભેદ રૂપ તે આત્મા છે એમ અલિંગ ગ્રહણમાંથી આત્માનો વાંચી નીકળે છે. અને ગુણ ભેદો છે એક જ વસ્તુની ગુણ ભેદથી કલ્પના કરી છે એમ કહેવામાં આવે છે. અભેદને કલ્પના નહીં કહે પણ ગુણ ભેદને કલ્પના ગણવામાં આવી છે. કેમ કે વસ્તુ એક અભેદ છે. કોઈ ગુણને સર્વથા જુદો પાડવા જાવ તો એમાં વસ્તુ રહેતી નથી જેમ છે તેમ જ્ઞાનમાં, અને એ કલ્પનાની ઉત્પત્તિ થઈ આવે. કેમ કે કોઈ એક ગુણ વાસ્તવિક રીતે જુદો પાડી શકાતો નથી. કેમ કે એ ગુણને જ અનંત ગુણનું તો રૂપ છે. બાકીના અનંત ગુણોનું રૂપ તો એક ગુણને છે પાછો. બીજા કોઈ ગુણો એક ગુણમાં નથી પણ બાકીના બધા અનંત ગુણોનું રૂપ એક ગુણને છે. કેમ કે એક વસ્તુ છે. એવા એક ગુણને સર્વથા જુદો પાડવો, એક જ લક્ષણ એનું પકડવું અને બાકીનું રૂપ એનું ન જાણવું, તો એને ગુણભેદની કલ્પના કહેવામાં આવે છે, એવું કારણ છે. જરા એ સૂક્ષ્મ અભ્યાસનો વિષય છે તત્વનો. એ રીતે અનેકાત્મક એકનો અનુભવ હોવા છતાં સમસ્ત પરદ્રવ્યથી નિવૃત્તિ હોવાને લીધે એકના અનુભવમાં બાકીના તમામ પરદ્રવ્યોથી ઉપયોગને નિવૃત્તિ હોવાને લીધે, જેમ કોઈ પીણું પીએ છે ત્યારે મશગુલ થઈને પીએ છે, આ ભાંગ પીએ છે ને, આમાં ખાસ કરીને શિવપંથી છે, એમાં હિન્દુમાં બધા પંથ છે, એક શિવપંથ છે, બ્રાહ્મણો વધારે સામેલ છે એની અંદર. એ બધા શું છે, શિવરાત્રિ આવે છે, મહાવદ ચૌદશ શિવરાત્રિ કહેવાય, તે દિવસે ભાંગ બહુ પીએ. કારણ બીજું હશે, એ લોકોને ખાવાનું હોય છે યજમાનનું જાજુ, અને ભાંગ પીએ અને ભૂખ જાજી લાગે. આ તમાકુ ખાય છે ને લોકો, પાનમાં તમાકુ ખાય છે, ઓઠમાં ભરાવે છે, આમ ભાંગ પીએ. એ જરા જઠરાગ્નિને પ્રદીપ્ત કરે એવી ચીજ છે, એ ખૂબ ખાય, ભાંગ પીએ ભૂખ લાગે બહુ, એવી ભૂખ લાગે કકડીને ભૂખ લાગે, અને ભાંગ પીએ અને ભૂખ બહુ લાગે, પછી પછી ખાય બહુ, બસ એનો સુખ નો વિષય થઈ ગયો. ભાંગ પીવી સુખ, ને પછી લાડવા વગેરે ખૂબ ખાવું એ સુખ. ભોગ હેતુ ધર્મ, બધો ધર્મ ને બધે ભોગ હેતુ એ ચડાવી દીધો. એ જેમ કોઈ પીણામાં મસ્ત છે ત્યારે બીજું એનું ક્યાંય લક્ષ્ય હતું નથી, એમ અનેકાત્મક એકનો અનુભવ હોતા સમસ્ત પરદ્રવ્યથી નિવૃત્તિ હોવાને લીધે એકનો એકાકારપણે અનુભવ થતા પરદ્રવ્યથી લક્ષ છૂટી ગયું છે, ઉપયોગ છૂટી ગયો છે, અને તેમાં સ્વરૂપમાં એકાગ્રતા ત્યાં પ્રગટ હોય છે, પ્રગટ છે. તે સંયુક્તત્વરૂપ અથવા શ્રામણ્ય રૂપ મોક્ષ માર્ગ ભેદાત્મક હોવાથી સમ્યક દર્શનજ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગ છે એમ પર્યાય પ્રધાન વ્યવહાર નહીંથી તેનું પ્રજ્ઞાપન એ ત્રણે નહીં લે છે, ત્રણે નહીં, બે નહીં, એક પ્રમાણ પર્યાય નહીં, ભેદથી વ્યવહાર નહીં, નિશ્ચય નહીં અભેદથી, અને બંનેને સાથે ગણીને પ્રમાણથી તેનું પ્રજ્ઞાપન પ્રતિપાદન કરવામાં આવે છે. તે સંયુક્તત્વ રૂપ અથવા શ્રામણ્ય રૂપ મોક્ષ માર્ગ, જે આત્માનો એકાગ્રતા રૂપ, એમાં ભેદાત્મક હોવાથી એટલે એમાં સમ્યક દર્શન છે, એમાં સમ્યક જ્ઞાન છે, એમાં સમ્યક ચારિત્ર છે, એવા ત્રણ પ્રકારની પર્યાયો છે એમ પર્યાય પ્રધાન વ્યવહાર નહીંથી તેનું પ્રજ્ઞાપન છે. વ્યવહાર નહીં એ ત્રણ ભેદથી એકાગ્રતા રૂપ શુદ્ધ પર્યાયને વર્ણન કરવામાં આવે છે. તે મોક્ષ માર્ગ શુદ્ધો શુદ્ધ પર્યાય અભેદાત્મક હોવાથી, એટલે ત્રણેયના એક્ય રૂપ હોવાથી, એક પણ સ્વાદ એનો આવતો હોવાથી એકાગ્રતા મોક્ષ માર્ગ છે એમ દ્રય પ્રધાન, આખા દ્રવ્યના બધા ગુણો એક પણ વિદાય છે એમ દ્રવ્ય પ્રધાન નિશ્ચય નહીંથી તેનું પ્રજ્ઞાપન કરવામાં આવે છે મોક્ષ માર્ગનું જો. અને બધા પદાર્થો ભેદ અભેદાત્મક હોવાથી તમામ પદાર્થોમાં ભેદ પણ છે અને અભેદ પણ છે, ભેદો પણ છે અને અભેદતા પણ છે, તે બંને એટલે સમ્યક દર્શનજ્ઞાન ચારિત્ર તેમજ એકાગ્રતા એમ અભેદપણું અને અભેદપણું મોક્ષ માર્ગ છે એમ કહેવું એમ પ્રમાણથી તેનું પ્રજ્ઞાપન છે. એ રીતે મોક્ષ માર્ગને ત્રણ પદ્ધતિએ કહી શકાય છે અથવા એનું પ્રતિપાદન કરી શકાય છે. પર્યાય નહીંથી, પર્યાય પ્રધાન નહીંથી, દ્રવ્ય પ્રધાન નિશ્ચય નહીંથી, અને એ બંનેનો સમાવેશ થાય છે એવા પ્રમાણથી ત્રણેય પ્રકારે એનું મોક્ષ માર્ગનું, એક મોક્ષ માર્ગનું ત્રણ રીતે પ્રતિપાદન કરી શકાય છે. આમ એમ કે તત્વ એવું સૂક્ષ્મ છે કે કથનચિત જ વક્તવ્ય છે, પૂરું કહી શકાતું નથી. છતાં કોઈ વિષય એવો છે કે એક જ વિષયને અનેક રીતે કહી શકાય છે. આમથી કે આમથી કે આમથી કે આમથી કે ચારે બાજુથી જ્યારે એને જ્ઞાન ફરી વળે છે એવી રીતે એને કહેવામાં આવે. પ્રમાણથી એક અપેક્ષા એ વ્યવહાર, પણ એ વ્યવહાર ને આ વ્યવહારમાં ફેર શું? એકમાં માત્ર ભેદની પ્રધાનતા છે અને આ પ્રમાણની, પ્રમાણમાં તો ભેદ અને અભેદ બંનેનો સમાવેશ છે એવું છે. એમ બે વચ્ચે ફરક છે, એ ફરક છે. નહીંતર પ્રમાણ ને વ્યવહારની બે એક થઈ જશે, પણ બે વચ્ચે પણ આપસમાં ફરક છે. એ પ્રમાણ આમ છે કે વ્યવહારનો પીટાભેદ છે. વ્યવહાર અને નિશ્ચય એવા બે જ ભેદ પાડીએ તો પ્રમાણ વ્યવહારના ભેદમાં જાય છે, નિશ્ચયના પક્ષમાં આવતું નથી. પણ પર્યાય પ્રધાનતા અને પ્રમાણ એ બે વચ્ચે ફરક છે. એમાં એકલો પર્યાયની મુખ્યતાની વાત છે ને, આમાં દ્રવ અને પર્યાય બંનેને સાથે લઈને જે જોવું તેને પ્રમાણની પ્રધાનતા અથવા પ્રમાણની વિવિક્ષા કહેવામાં આવે છે.
મોક્ષ માર્ગ છે પ્રધાન લક્ષણ, આત્મામાં એકાગ્રતા, સ્વરૂપ એકાગ્ર મુનિપણાનું અથવા મોક્ષ માર્ગનું ખાસ લક્ષણ છે, મુખ્ય લક્ષણ છે એ વિષય ઉપર છે ગાથા. અથવા દેવ સંયત તપોધનસ્ય સામ્ય લક્ષણમ ભણિતમ તદેવ શ્રામણ્ય અપરનામા મોક્ષ માર્ગો ભન્યત ઇતિ પ્રરૂપયતિ. હવે સંયત અથવા તપોધનને જે સામ્ય લક્ષણ કહ્યું આગળની ગાથામાં, તેને નિંદા પ્રશંસાથી માંડીને જીવન મરણ સુધીના તમામ સંયોગ યુગમાં માત્ર જ્ઞાતા દ્રષ્ટાપણું વિતરાગતા જ વર્તે છે, રાગ દ્વેષમાં પરિણમતા નથી એવું જે સામ્ય લક્ષણ મુનિને અથવા તપોધનને કહ્યું તે જ શ્રામણ્ય નામનો બીજો મોક્ષ માર્ગ, એને મોક્ષ માર્ગ બીજા નામથી એને મોક્ષ માર્ગ કહેવામાં આવે છે એ આ ગાથામાં પ્રરૂપણ કરે છે. દંશણ નાણ ચરિતેશુ તિસું જુગવમ સમુત્થિદો જોદુ દર્શન જ્ઞાન ચારિત્રેષુ ત્રિષુ યુગપત સમ્યક ઉપસ્થિત ઉદ્યત યસ્તુ કર્તા. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણમાં એક સાથે સમ્યક પ્રકારે ઉપસ્થિત છે અથવા ઉદ્યમવંત છે, જે કરતા થઈને કાર્ય કરવા માટે, એટલે એને કરતા કહેવામાં, યસ્તુ કરતા જે કાર્ય કરનારો, એટલે જે મુનિ સમુત્થિતનો અર્થ કર્યો છે આરૂઢ સમુત્થિતો. એનો અહીંયા જયસેનાચાર્ય સમ્યક ઉપસ્થિત, સમ્યક પ્રકારે ઉપસ્થિત થયા છે, ઊભા થયા છે, આરૂઢ થયા છે અથવા પ્રયત્નવંત થયા છે. ઉદ્યત એટલે પ્રયત્નવંત થયા છે, ઉદ્યમ મંચ થયા છે. જે મુનિ દર્શન જ્ઞાન ચારિત્રમાં એક સાથે યુગપત એટલે ત્રણેયમાં એક સાથે આરૂઢ થયા છે અથવા ઉદ્યમ મંચ થયા છે. સ એકાગ્રગત ઇતિ મત સંમત, તે આત્માની એકાગ્રતામાં પરિણમેલા છે, તે આત્મામાં એકાગ્ર થયા છે એમ માનવામાં આવે છે અથવા એમ સંમત કરવામાં આવે છે. જીવની શુદ્ધ શ્રદ્ધાનું જ્ઞાન ચારિત્રના યુગપત પરિણામે પરિણમા છે, તે સ્વરૂપમાં એકાગ્ર થઈ રહ્યા છે, થઈ ગયા છે એમ સંમત કરવામાં આવે છે, અથવા સ્વરૂપમાં એકાગ્ર થયા તે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની યુગપત દશાએ પરિણમા એમ સંમત કરવામાં આવે છે. સામે સામ સામણમ તસ્થ પરિપૂર્ણમ સામાન્યમ ચારિત્રમ યતિ.